යුනිට පී මිති යෝජනා යෝජනාංක එක කාන්තාවන් සොයිබල ගැනීමේ පනත්කෙටුම් පත සභානායකතුමා
නායකතුමනි කාන්තාවන් සොයිබල ගැනීමේ පනත්කෙටුම් පත දෙවනවර කීමද ඉදිරිපත් මම ඉදිරිපත් කරනවා අද දිනේදී ඡන්ද විමසීම බලාපොරොත්තු වෙන්නේ නැහැ අපි විවාදය ඊළඟ සැසිවාරයට සභා වාරයට ගෙන යාම සඳහා බලාපොරොත්තු වෙනවා මේ කමිටු අවස්ථාවේ සංශෝධන කීපයක් කිරීමට තිබෙන නිසා
යෝජනාංක දෙක සහ තුන පස්සේ
මේ දෙක හතර අමාරට ඉන්නේ පාත්
වලේ යෝජනා විතරයි
දැන්
විවාදයේ පටන් ගැනීම තලතාරු
මන්ත්‍රීතුමනි ඈමතුමනි
ගීතා කුමාරසිංහ මැතිනි
ස්තුතිය කතානායකතුමනි ඉතාම වැදගත් පනතක් ඉදිරි කාල සීමාව තුළ අපි අද දින මේ ඉදිරිපත් කිරීමට බලාපොරොත්තු වෙනවා කාන්තාවන් සවිබල ගැන්වීම පනත් කෙරේ
ඕඩර් ප්ලීස් ඩෙපියුටි ස්පීකර් විල් ටේක් ද චාම්
අමාත්‍ය මණ්ඩල පත්‍රිකාංක 22 ඇලීරක් 13 59 ඇලීරක් 629 ඇලීරක් 0.07 වූ ස්ත්‍රී පුරුෂ සමාජ භාවීය සමානතාව හා කාන්තාවන් සවිබල ගැන්වීම සඳහා පනත් කෙටුම්පත් සම්පාදනය කිරීමට අනුමැතිය ලබා ගැනීම යන මැයින් ගරු ජනාධිපතිතුමන් හා කාන්තා ළමා කටයුතු සමාජ සවිබල ගැනීමේ අමාත්‍යතුමා ඉදිරිපත් කළ 2022/8/25 වෙනි දින සංදේශය සඳහා තීරණය මත මෙම පනත් කෙටුම්පත සකස් කරන ලදී. මූලාසනාරූඪ ගරු නියෝජ කතානායකතුමනි කාන්තාවන් සවිබල ගැන්වීමේ පනතේ ප්‍රධාන පූර්කාව කාන්තාවන් සවිබල ගැන්වීමට විධිවිධාන සැලැස්වීම ස්ත්‍රී පුරුෂ සමාජවීය සමානතාවය හා කාන්තාවන් සවිබල ගැන්වීම පිළිබඳ ජාතික ප්‍රතිපත්තිය ක්‍රියාත්මක කිරීම කාන්තාවන් පිළිබඳ ජාතික කොමිෂන් සභාවක් පිහිටුවීම කාන්තා අයිතිවාසිකම් ආරක්ෂා කිරීමට යාන්ත්‍රණ පිහිටුවීම හා අයිතිවාසිකම් උල්ලංඝනය වූ විට නඩු පැවරීම යන කරුණුවලට විධිවිධාන මෙම පනත් කෙටුම්පත මගින් සැලැස්වීමයි. මෙහිදී මම කියන්න ඕන කාන්තා පිළිබඳ ජාතික කොමිෂන් සභාව කියන්නේ අතිශයින්ම වැදගත් අවස්ථාවක්. ඒ ඉතාම මං හිතන්නේ මේ ඉතිහාසයේ පළවෙනි වතාවට මේ රටේ ඇතිවෙන දෙයක්. මේ සඳහා අපිට අරමුණක් තියෙනවා. අපි මේ සඳහා මේ කටයුතු ක්‍රියාත්මක කිරීමේදී අපි ඒ අරමුණට ගැතිව කටයුතු කරනවා. කාන්තා අයිතිවාසිකම් ආරක්ෂා කිරීමේ යාන්ත්‍රණ හඳුන්වා දීම මගින් කාන්තාවගේ අභිවෘද්ධිය සහ සවිබල ගැන්වීම සඳහා විධිවිධාන සැලැස්වීම. කාන්තාවන්ට එහි සියලුම ආකාරයේ වෙනස්කොට සැලකීම් තුරන් කිරීම පිළිබඳ සම්මුතියට අනුව කාන්තාවන්ට අදාළව රජය විසින් බාරගෙන ඇති බැඳීම් බලාත්මක කිරීමේ යාන්ත්‍රණය හඳුන්වා දීම. ස්ත්‍රී පුරුෂ භාවය හා ලිංගික දිසාන්තය මත පදනම්ව සිදුවන සියලු වෙනස්කොට සැලකීම් වලින් කාන්තාවන් ආරක්ෂා කිරීම. කාන්තාවන්ට එහි වෙනස්කොට සැලකීම් වලක්වා ගැනීමට හා ඔවුන් සවිබල ගැන්වීම ප්‍රමුඛ කාර්යයක් ලෙස සලකා නීති ප්‍රතිසංස්කරණය සඳහා නිර්දේශ සිදු කිරීම. යුක්තිය පසඳලීමේ හා තීන්දු ගැනීමේ ව්‍යුහය තුළ රජයේ සියලු තරාතිරමක තරතුරුවලට කාන්තා සම නියෝජනයක් හැකි පමණ තාවරු කර දීම. කාන්තා පිළිබඳ ජාතික කොමිසන් සභාවක් පිහිටීම. ඒ සාමාජිකින් සංඛ්‍යාව 7කි. ජනාධිපරයා තුමන් විසින් පත් කරනු ලබයි. මින් සාමාජිකින් 5 දෙනෙකු පත් කිරීම සඳහා ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථා සභාවෙන් හා සාමාජිකින් 2 දෙනෙකු පත් කිරීම සඳහා කතානායකවරයා විසින් පත් කරන ලද පාර්ලිමේන්තු සංසදයේ නිර්දේශ ලබා ගත යුතුය. මේ අවස්ථාවේදී මම කියන්නට කැමතියි අපේ පාර්ලිමේන්තුවේ කාන්තා සංසදය මගින් ඉදිරිපත් කළ යෝජනා සඳහා ඊයේ දින අපි තීරණය ගත්තා මේ පනතට ඒ සියල්ල ඇතුළත් කරන්නට. ඒ නිසාමයි ඒක දින කීපයක් පරක්කු වෙලා මේ මෙහි ඡන්ද විමසීම කටයුතු කරන්නට සූදානම් වන්නේ. ඒ වගේම කොමිෂන් සභාවේ බලතල හා කාර්ය කර්තව්‍ය මේ සමග මම ඉදිරිපත් කරන්නට කැමතියි. කාන්තා අයිතිවාසිකම් උල්ලංඝනය වීම හෝ උල්ලංඝනයක් වීමට ආසන්න අවස්ථාවලදී ඒ පිළිබඳව පරීක්ෂා කිරීම, විමර්ශනය කිරීම, පැමිණිලි බාර ගැනීම. යම් අධිකරණයක පවතින කාන්තා අයිතිවාසිකම් උල්ලංඝනය වීමකට අදාළ නඩුවලදී අධිකරණයේ අවසරයේ ඇතිව ඒට මැදිහත් වීම. කාන්තා අයිතිවාසිකම් උල්ලංඝනය වීමකදී නිසි අධිකරණ බලය ඇති අධිකරණයක් විසින් සිය මෙහෙයුමි නඩු පැවරීම. උපරිමාධිකරණයේ විසින් හෝ යම් අධිකරණයක් විසින් සඳහන් කරනු ලැබ ඇති කාන්තා අයිතිවාසිකම් වලට අදාළ කරුණක් සම්බන්ධයෙන් එම අධිකරණය විසින් විධානය කරනු ලැබිය හැකි පියවර ගැනීම. යම් කාර්යයක් ඉටු කිරීම සඳහා වෙනත් තැනැත්තෙකුගෙන් තොරතුරු හා වාර්තා ඉල්ලා සිටීම. පැමිණිලි පිළිබඳ පරීක්ෂණ පැවැත්වීම හා විමර්ශන සිදු කිරීම. කොමිෂන් සභාවේ ප්‍රාදේශීය හා පළාත් කාර්යාල ව්‍යුත්ත කිරීම. කාන්තා අයිතිවාසිකම් පිළිබඳ ජාත්‍යන්තර සම්මතයක් පිළිබඳ දැනුවත්භාවය වැඩි කිරීම සඳහා වැඩසටහන් සිදු කිරීම. කාන්තාවන් සමතකරණය වෙත යොමු කිරීම. ඒ සඳහා තව විශාල කොටසක් තියෙනවා. එම නිසා මම මේ සියල්ල සභාගත කරන්නට කරන මෙන් ඉල්ලනවා. ඒ වගේම මේ අතරමඟදී කාන්තාව පිළිබඳ කාන්තාව කියලා කියද්දී සමහර පිරිමින් ඉන්නවා මේ කාන්තාවන් හැටියට වෙස්වලාගෙන. ඒගොල්ලන්ට අපි වෙන විදිහකට කතා කරනවා මං හිතන්නේ, වෙන කටයුත්තක් හැටියට කියන. නමුත් කාන්තාව මේ 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 පනතට ඇතුළත් කරන්න යනවා අපි. කෙලින්ම මේ කාන්තාව යනු කවුද කියන එක, ඒක විශේෂයි මේ පනත තුළ. මං හිතන්නේ ඉතුරු ටික අපි සභාගත කරනවා නියෝජ්‍ය කතානායකතුමනි.
හොඳයි ගරුවමිතුමිය. ගරු තලතාතු කරල මැතිනි ඔබතුමියට මිනිත්තු 13ක් කාලයක්
තිබෙනවා. ස්තුතියි නියෝජ්‍ය කතානායකතුමනි. මං අද ස්තුතිවන්ත වෙනවා විශේෂයෙන්ම කාන්තාවන් වෙනුවෙන්. කාන්තා පාර්ලිමේන්තු මන්ත්‍රීවරියන්ගේ සංසදයත්, ඒ වගේම විෂයභාර අමාත්‍යවරයා හැටියට ගරු ජනාධිපතිතුමාත් එකතු වීමෙන් ලබාගත් සේරම අදහස් එක්ක අද සෑහෙන කාලයකට පස්සේ කාන්තාවන් සඳහා වූ විශේෂම කාන්තා සවිභව ගැන්වීම සම්බන්ධයෙන් පනතක් අපිට අද පාර්ලිමේන්තුවේදී සාකච්ඡා කරන්න ලැබීම ගැන, විශේෂයෙන්ම කාන්තාවන් සඳහා වූ කොමිෂන් සභාවක් සහ ඒ සඳහා අවශ්‍ය ප්‍රතිපත්තියක් සකස් කිරීම තමයි මේ පනතේ මූලික අරමුණ. ඒ අනුව අපි දන්නවා අද සමාජයේ විශේෂයෙන්ම කාන්තා දිනය ආපුවම, එහෙම නැත්නම් ආර්ථිකය ගැන කතා කරපුවම කාන්තාව ගැන නිතරම කතා කරත් කාන්තාවකේ දුකක් කියන්න තැනක් නෑ තාම. ඉතින් මේකට ලොකු තැනක් අද හැදිලා තියෙනවා මේ මේ කොමිෂන් සභාව පත්කිරීමත් එක්ක. විශේෂයෙන්ම රැකියා ස්ථානයේ හෝ වෙනත් වෙන ඕනම අවස්ථාවකදී, සේවා ස්ථානයේ වෙන්න පුළුවන්, එහෙම නැත්නම් තමන් කරන මූලික අයිතිවාසිකම් තුළ වෙන්න පුළුවන්, මේ ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවේ 12 වැනි වගන්තියේ තියෙන අයිතීන් ක්‍රියාත්මක කිරීමේදී යම් කිසි කඩකිරීමක් වරදක් කාන්තාවකට වෙනවා නම් ඒ සම්බන්ධයෙන් පැහැදිලිව අද පැමිණිලි කරන්න තැනක් ඇති වෙලා තියෙනවා. ඒ වගේම මේක බලාත්මක කරන්නට 1991 අපේ රටත් අත්සන් කරපු අර කාන්තාවන් සඳහා වූ සියලුම ආකාරයේ වෙනස්කම් පිටු දකින පිළිබඳ ජාත්‍යන්තර සම්මුතියට අවශ්‍ය නීතිමය බලරාමුව මේ පාර්ලිමේන්තුවට ඉදිරිපත් කරලා ඒ සම්බන්ධයෙන් SVDO කියන ප්‍රඥප්තියට අස්සන් තියලා ඒක තුලින් තවත් මේ ශක්තිමත් කරන පදනම මේ කාන්තා සඳහා වන කොමිෂන් සභාවට බලය ලැබෙනවා. ඉතින් අපි විශේෂයෙන්ම ආංශික කාරක සභාවේදී අපි ඉල්ලීමක් කරා හැකි ඉක්මනින් මේ සීඩෝ මේ රටේ ප්‍රඥාප්තිය නීතියට ඇතුළත් කරන්න අවශ්‍ය කටයුතු කරන්න කියලා. ඒ අනුව අවශ්‍ය කැබිනට් අනුමැතිය ලබා දෙනවා කියන එක අපි ඒ සඳහා අවශ්‍ය අවසරය ලබා දීලා තියෙනවා. ඉතින් විශේෂයෙන්ම පාර්ලිමේන්තු මන්ත්‍රීවරියන්ගේ සංසදයේ ගරු සභාපතිනි අපේ වෛද්‍ය සුදර්ශනී ෆර්නැන්ඩෝ පුල්ලේ මන්ත්‍රීතුමිය මේ ගැන දීර්ඝ වශයෙන් කතා කළා, සාකච්ඡා කළා. මේ සඳහා තවත් ගෙනෙන්නට ඕනේ අපි ඉදිරිපත් කරපු සංශෝධන කීපයකුත් තියෙනවා. ඉතින් ආබාධ සහිත කාන්තාවන්ට බලයක් ලබා දෙන ඒ අය සම්බන්ධයෙන්ුත් යම් කිසි ආබාධිත කාන්තාවන් සම්බන්ධයෙන්ුත් ඒ අයගේ අයිතිය තහවුරු කරන්නත් මේ පනත යටතේ ක්‍රියාත්මක කරන්න සිද්ධ වෙනවා. ඉතින් ඒ වගේම තමයි මේ කොමිෂන් සභාව ස්ථාපිත කිරීමේදී විශේෂයෙන්ම ජාතික ප්‍රතිපත්තියක් සකස් කිරීමේ අයිතිය මේ පනතින් කොමිෂන් සභාවට දීලා තිබ්බත් ඒක කොමිෂන් සභාවේ අයිතියක් හැටියට අපි සැලකන්නේ ඒක විෂය භාර අමාත්‍යවරයා විසින් ඒ අවශ්‍ය ජාතික ප්‍රතිපත්තිය සහ ඒ සඳහා අවශ්‍ය වෙනත් රෙගුලාසි සකස් කිරීම විය යුතුයි කියලා අපි සංශෝධනයකුත් ඉල්ලලා තියෙනවා. ඒ වගේම පාර්ලිමේන්තුවේ කටයුතු කොමසාරිස්වරේ කාන්තා කටයුතු ඔම්බඩ්ස්මන්වරයා එතුමා මේ කොමිෂන් සභාවේ කෙනෙක් හැටියට නෙමෙයි ස්වාධීන පාර්ලිමේන්තු කටයුතු ඔම්බුඩ්ස්මන්වරේ කාන්තා කටයුතු සඳහා පමණක් විය යුතුයි කියන එක අපි යෝජනා කරලා තියෙනවා. ඉතින් මේ වගේ මේ හතරක් පහක් සමතකරණය සම්බන්ධයෙන් ඇත්තට මේ සමතකරණය අධිකරණය තුළ තියෙන සමත මණ්ඩල හා සමානද, එහෙම නැත්නම් එතනින් එහාට ගියේ ඒ අධිකරණ කටයුත්තේදී කොහොමද මේ අධිකරණයට යොමු කරන කොමිෂන් සභාවෙන් යොමු කරන ඒ සමතකරණය සම්බන්ධයෙන් කොහොමද ක්‍රියාත්මක වෙන්නේ කියන එක අපිට තාම පැහැදිලි නෑ. මොකද ඒ සඳහා වැඩපිළිවෙලක් වෙනම මේ කොමිෂන් සභාව ස්ථාපිත කිරීමත් එක්කම අධිකරණය මගින් විය යුතුයි. මොකද මේක අධිකරණයේ සමතකරණයට යනවා නම් ඒක ආපහු එතන වැඩක් නෑ. අධිකරණ බලයක් ඔක්කොම කොමිෂන් සභාවට තියෙන අවශ්‍ය කටයුතු අධිකරණය වෙනුවෙන් ඉදිරිපත් කරන්න, ශ්‍රේෂ්ඨ අධිකරණයට හෝ වෙනත් අධිකරණයකට ඒ වෙන හිංසනය හෝ ඒ වෙන අයිතිවාසිකම් කඩකිරීම සම්බන්ධයෙන්. හැබැයි ඉතින් ගරු නියෝජක කතානායකතුමනි මේවා සම්බන්ධයෙන් තව විය යුතු කීපයක් තියෙනවා. ඉතින් අපි මේ කාන්තාවන් සම්බන්ධයෙන් මෙහෙම පියවරක් හරි ගැත්ත එක ගැන අපි සන්තෝෂ වෙනවා, වගේම ඒක ඉදිරියට යන්න ඕනි හින්දා අද පාර්ලිමේන්තුවේ අපි මේක සාකච්ඡාවට ගන්න කටයුතු කරත් මම විශ්වාස කරනවා ගරු විෂය භාර ඇමතිවරයා හැටියට ජනාධිපතිතුමා මේ සම්බන්ධයෙන් ඉදිරියට කටයුතු කරයි කියලා. ඉතින් විශේෂයෙන්ම අපි දන්නවා දැන් මේ වෙනකොට වැඩ කරන, රාජකාරී කරන, සේවය කරන, රැකියා කරන ගොඩාක් කාන්තාවන්ගේ අවුරුදු පහට අඩු දරුවෝ ඉන්නවා නම් ඒ අයව රඳවන්න තැනක් නැහැ. අපි ඒ ගැන යෝජනාවක් කරා ආංශික කාර්ය සභාව හැටියට අඩුගානේ සේවා ස්ථානයේ අවුරුදු පහට අඩු දරුවෝ ඉන්න අයට පොඩි කාමරයක් හරි තත්ත්වයක් තරාතිරමක් නැතුව රජයක් ගොඩනැගිල්ලක් වෙන්න පුළුවන්, පුද්ගලික අංශයේ ගොඩනැගිල්ලක් වෙන්න පුළුවන්. ඉතින් අපේ රාජ්‍ය ඇමතිතුමියත් ඉන්න වෙලාවේ අපි ඒ සම්බන්ධයෙන් අවධානය යොමු කරන්න කියලා ඉල්ලීමක් කරනවා. ඒ වගේම තමයි රැකියා අවස්ථාවල නොයෙකුත් වෙලාවට මේ සමහර කාන්තාවන්ට ලිංගික අල්ලස්වලට ගොදුරු වෙනවා. එතකොට මේව සම්බන්ධයෙන් අද ඇත්තටම මේ කොමිෂන් සභාවේ හරියටම ක්‍රියාත්මක වීමත් එක්ක මේවා අපිට අවම කරගන්න පුළුවන්. මොකද ඒ අයට මේ පැමිණිලක් කරන්න තැනක් තියෙනවා. එතකොට මේ කොමිෂන් සභාවේ විශේෂයෙන්ම මේ සමාජිකයින් පත් කරෙද්දී මේ සඳහා දේශපාලන අතපෙවීමක් නැතුව මේ හත් දෙනාගෙන් පස් දෙනෙක්ම කාන්තා සමාජිකයින් විය යුතුයි. ඒ වගේම කාන්තාවක් සභාපතිනිය විය යුතුයි. ඉතින් මේවැදී කාන්තාව මූලික කරගෙන කාන්තාවන්ට ඒ අවශ්‍ය තියෙන සියලුම රහස්‍යභාවය මේ තොරතුරු වල මේවා රැකගෙන ඉදිරියට දැන් අපි දන්නවා මේ ස්වාධීන කොමිෂන් සභා කීපයක් තියෙනවා. හැබැයි සමහර ඒවා වැඩ කටයුතු සම්බන්ධයෙන් කිසිම විනිවිදභාවයක් නැහැ. ඒ සම්බන්ධයෙන් යම් යම් ගැටලු තියෙනවා. ඉතින් ඒ වගේ තත්වයකට නැවතත් මේ කාන්තාවන් වෙනුවෙන් මොකද අපි අර මම කලින් කිව්වා වගේ අපි අවුරුදු දෙක දවසක් කාන්තාව ගැන කතා කරනවා, ඒක සමරනවා. හැබැයි අපි ආර්ථිකය ගැන කතා කරනකොට කාන්තාව නැතුවම බැරි වෙනවා. ඒ හැම එකකදීම මේක මූලික කොට මේ කාන්තාවගේ අයිතිය සහ කාන්තාව වෙනුවෙන් පෙනී සිටීම ඉතාම වැදගත් හැටියට සලකලා මේ විශේෂයෙන්ම මේ කොමිෂන් සභාවේ වැඩ කටයුතු ඉස්සරහට අරගෙන යන්න ඕනි කියලා තමයි අපි විශ්වාස කරන්නේ. ඉතින් ඒ වගේම තමයි මේ කාන්තා කොමිෂන් සභාව සම්බන්ධයෙන් ගරු අපේ පාර්ලිමේන්තු මන්ත්‍රීවරියන්ගේ සංසදේ ගරු මන්ත්‍රීතුමිය විශාල වශයෙන් යෝජනා කීපයක් කරා. මොකද අපි මේ සම්බන්ධයෙන් දීර්ඝ වශයෙන් අපි ගොඩක් කරුණු සොයලා බලලා මේ සමහර තැන්වල තිබිච්ච අඩුපාඩුකම් අපි මේ 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 කාන්තාවන් වෙනුවෙන් නමට නෙමේ, එහෙම නැත්නම් වෙනත් අරමුණු සඳහා නෙමෙයි මේ මන්ත්‍රීවරියෝ පක්ෂභේදයකින් තොරව එකතු වෙලා මේ මේ විදියට කටයුතු කරනකොට ඒකේ සම්පූර්ණ වාසිය සමස්ත කාන්තා පරපුරටම ලැබිය යුතුයි. එහෙම නැති වුණොත් අපි කොමිෂන් සභාපත් කරලා දැන් ජාතික ප්‍රතිපත්තියක් හදන එක අයිති අපිට කොමිෂන් සභාවට දෙන්න විදියක් නෑ මේ පනතේ. මොකද එහෙම වුණොත් ඒක අර කොන්ෆ්ලික්ට් ඔෆ් ඉන්ටරෙස්ට් වලට යනවා. ප්‍රතිපත්තිය හදන්න අයිතිය තියෙන්නේ විෂය භාර ඇමතුමාට. ඉතින් මේ වගේ විශේෂයෙන්ම කාන්තාවන් සම්බන්ධයෙන් වැඩ කටයුතු කරද්දී රැකියා ස්ථානයේ දැන් අපිට ආරංචියක් ඇවිල්ලා තියෙනවා. කාන්තා පොලිස් නිලධාරිනියන් උතුරු නැගෙනහිර ප්‍රදේශවල අනිවාර්ය සේවය යොදවන්න බලාපොරොත්තුවක් තියෙනවා කියලා. ඒ වගේම අපි අපිට ආරංචි ලැබිලා තියෙනවා ශ්‍රී ලංකා මේ පොලිසිය මගින් උසස් පොලිසියේ උසස් නිලතලවලට පත් වෙන කාන්තාවන්ගේ ප්‍රමාණය කෝට එක අවම කරන්න හදනවා කියලා. එහෙම වුණොත් අපි ඉතින් මේවා කරන එකෙන් තේරුමක් වෙන්නේ නැහැ. විශේෂයෙන්ම ඒ වගේ හැම එකකම මේ මොකද මේ මගේ හිතේ 2002 වගේ තමයි කාන්තා කටයුතු අමාත්‍යාංශයේ මගින් හැම පොලිස් ස්ථානයකම කාන්තා ඩෙස්ක් එකක් පටන් ගත්තේ කාන්තාවන්ගේ ප්‍රශ්න වෙනුවෙන්. එතකොට ඒව ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. මම මේ පොඩි උදාහරණයක් ගත්තේ පොලිසිය ගත්තොත්. ඒ වගේම කාන්තාවක් කියන එක්කෙනෙක් තමන්ගේ පවුලෙන් බාහිරව අපි දන්නවා රාජ්‍ය සේවය කිව්වම ලංකාවේ ඕනි තැනක පොලිස් සේවය කිව්වම සේවය කරන්න ඕනේ. හැබැයි ඉතින් එතකොට අර කාන්තාවගේ තියෙන අයිතිය නැති කරලා තමයි සමහරට දරුවගෙන් ඈත් කරනවා. එතකොට ඒ තියෙන පවුල් සංස්ථාව මානසිකත්වය මේ ඔක්කොම කඩාගෙන තමයි ඒගොල්ලන්ට යන්න වෙන්නේ. ඉතින් මේවා ගැනත් මේ විශේෂයෙන්ම දැන් පොලිස් කොමිෂන් සභාවක් තිබුණත් මේ කාන්තා කටයුතු කොමිෂන් සභාවට කාන්තාවන් සඳහා වෙන කොමිෂන් සභාවට මේවා යොමු කරන්නට අපි ඉල්ලීමක් කරනවා. මොකද විශේෂයෙන්ම මේ පොලිසිය වුණත් ඉහළ තනතුරු වලට කාන්තාවන් පත් වෙනකොට ඒක නවත්තන්න හදනවා නම් ආපහු මේ කොමිෂන් සභාව වලින් වැඩක් වෙන්නේ නැහැ. ඉතින් මේවා සම්බන්ධයෙන් මේ 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 ක්‍රමවේද හැදුවට මේවා සම්බන්ධයෙන් ඉදිරියට ක්‍රියාත්මක කරන්න අපිට ඒ අද මේවා ඉදිරිපත් කරනවා වගේම මේ අවස්ථාවන් වලදී සහ ඡන්දය අද නොවිසුමවත් ඡන්දය විමසන අවස්ථාවේදී ගරු රාජ්‍යමත්තුමියගේ ඉල්ලීමක් කරනවා. ඒ අවශ්‍ය සංශෝධන අපි පහක් දක්වලා තියෙනවා. ඒ පහම සංශෝධන ඇතුව අපි අනුමත කරන්න සූදානම් කියලා. බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි ගරු මන්ත්‍රීතුමිය. ඊළඟට ගරු සරත් ඊර්සේකර මෙත්ත ඔබතුමාට මිනිත්තු 13ක් කාලයක් තියෙනවා.
ගරු නියෝජ්‍ය නායකතුමනි, අද ගීතා කුමාරසිංහ රාජ්‍ය අමාත්‍යතුමිය ඉතාම වටිනා පනතක් ගේනවා මේ අවස්ථාවේදී. කාන්තාවන් සවිබැල ගැන්වීමේ පනත විවාදයට ගැනීම අවස්ථාව අපි සෑමෝ දෙමම පිළිගන්නවා. කාන්තාවන්ට ඇත්ත වශයෙන්ම ගරු කළ යුතුයි. එවගේ තමයි රටක ජනතාවගේ විනය සදාචාරය හික්මීම කියන එක පිළිබිඹු වන්නේ ඇත්ත වශයෙන් බොහෝ දුරට ඒ රටේ ජනතාව කාන්තාවන්ට ගරු කරන්නේ කෙසේද යන්න මත තමයි ඒක පිළිබිඹු වෙන්නේ. ඒ වගේම තමයි අපි දන්නවා සංස්කෘතික ශ්ලෝකයක් තියෙනවා ජනනී ජන්ම භූමිෂ්ඨ ස්වර්ගහතපි ගරීයසි කියලා. ඒ කියන්නේ වැදූ මවත් දිනූ බිමත් ස්වර්ගයටත් වඩා උතුම් කියලා තමයි ආදි කාලයේ කියලා තියෙන්නේ. ඒ වගේම තමයි අපි දන්නවා අපේ පෙරදිග ශිෂ්ටාචාරය කාන්තාව මත තමයි පදනම් වෙලා තියෙන්නේ. ඒක නිසා තමයි ඉපදිච්ච භූමියට අපි මාතෘ භූමිය කියලා කියන්නේ. මෞබිම කියලා කියන්නේ අපේ ඉපදිච්ච භූමිය තරම් වටිනා දෙයක් අපිට නැහැ. ඒ භූමිය අපි සංසන්දනයක නැත්තම් ඒ භූමිය අපි ඒ භූමියට අපි කියනවා අපේ අම්මා නැත්තම් අපේ මාතෘ භූමිය කියලා. ඉතින් ඒ කියන්නේ එච්චරට ලොකු තරක් අපි මවට නැත්තම් කාන්තාවට අපි දීලා තියෙනවා. ඒ වගේම තමයි අපේ රට ගත්තොත් අත්ත වශයෙන්ම ගරු නියෝජ්‍ය කතානායකතුමනි අපේ රට විශේෂයෙන්ම කාන්තාවන්ට ගරු කරපු රටක්. අපි දන්නවා තාත්තා තමයි පවුලේ ආරක්ෂාව දෙන්නේ, කැම්බීම දෙන්නේ, නමුත් අම්මා තමයි ගෙදර පාලනය කරන්නේ. ඒක නිසා තමයි මේට අවුරුදු 100කට 150කට ඉස්සෙල්ලා අපි අහලා තියෙන කතාවක්. ඊටාම රූමත් කාන්තාවකට අතේ නිල් මැණිකක් තියාගෙන පේදුරු දිසියේ තුඩුවේ සිට දෙවුන්දර තුඩුව දක්වා නිරුපද්‍රිතව ගමන් කරන්න පුළුවන් අවස්ථාවක් නැත්තම් වාතාවරණයක් අපේ රටේ තිබ්බා. කිසිම මේ අවදානමක් නැතුව අනතුරක් නැතුව එවන් කාන්තාවට යන්න පුළුවන් කියලා කතාවක් තිබ්බා. ඒ කියන්නේ අන්නේ ඒ වගේ වාතාවරණයක් තමයි කාන්තාවට අපේ රටේ තිබ්බේ. නමුත් අද වෙනකොට රාත්‍රී කාලේ නෙමෙයි නිල් මැණිකක් අතේ තියාගෙන නෙමෙයි නිකන්වත් තරුණ කාන්තාවකට පාරේ බැහැලා යන්න බැරි තත්ත්වයක් තියෙන එක ගැන අත වශයෙන්ම අපි පුරවැසිය හැටියට රට රාජ්‍ය කරන අය හැටියට අපි අත වශයෙන්ම ඒකට ලැජ්ජා වෙන්න ඕනේ. අද මන්ත්‍රීතුමේ කිව්ව වගේ කාන්තාව නිර්ලිංගික හිංසනයට පත් වෙනවා බස් රථයක යනකොට, දුම්රියක යනකොට, කාර්යාල වලට යනකොට මෙන්න මේ වලට හිංසාවට පත් වෙන නිසා අත වශයෙන්ම මේ වගේ පනතක් ගෙනීමේ වැදගත්කම දකිනවා. ඉතින් එහෙමනම් මේ කාන්තාවන් සබ්‍යල ගැනීම කාන්තාවන්ට සමාන අයිතිවාසිකම් ලබා දීම ගැන අපි සම්පූර්ණයෙන්ම එකඟයි. ඒකේ කිසිම කතාවක් නැහැ. නමුත් මෙතන යම් කිසි අඩුපාඩුවක් නියෝජ්‍ය කතානායකතුමනි අපි දකිනවා. මොකද අපේ රට ආවේණික සංස්කෘතියක් තියෙනවා අපිට. අවුරුදු 2500ක ලිඛිත ඉතිහාසයක් තියෙන රටක් මේක. ඒ වගේම තමයි අපේ රටට ආවේණික සංස්කෘතියක් තියෙනවා. ඒක තමයි අපේ අනන්‍යතාවය. අපේ ජාතිය පැවතෙන්නේ අන්නේ අනන්‍යතාවය අපි ආරක්ෂා කළොත් පමණයි. ඉතින් නමුත් මේ බිල් එකේ මේ පනතේ කාන්තාව කියන එක නිර්වචනය කළා නැහැ. අත වශයෙන් කාන්තාව කියන්නේ බයොලොජිකල් වුමන්. ඒ කියන්නේ ජීව විද්‍යාත්මකම උපන් තැනැත්තියක් හැටියට අනිවාර්යයෙන් මේක සදාන කරන්න ඕනේ. මොකද එහෙම නැත්නම් අපි දන්නවා බටහිර ලෝකයේ ට්‍රෙන්ඩ් එකක් තියෙනවා, විලාසිතාවක් තියෙනවා. පිරිමි ළමයා ගෑනු ළමයා වෙනවා තමාගේ අවය කපාගෙන, ගෑන් ළමයා පිරිමි ළමයා වෙනවා අයව හයි කරගෙන මෙන්න මේක සංස්කෘතියක් බවට පත් වෙලා තියෙනවා පිටරට. එතකොට මේක හරියට නිර්වචනය කළේ නැත්නම් ගරු නියෝජ්‍ය මේ කතානායකතුමනි ඒ අයටත් අපි සමාන අයිතිවාසිකම් දෙනවා කියලා කියන්නේ වක්‍රව අන්නේ ක්‍රියාවලිය අපි පිළිගන්නවා කියන එක. මේක නිසා මේක අතුලත් ගන්න බෑ. ඒක අපේ සංස්කෘතිය විරුද්ධයි. බටහිර ලෝකයේ කියන තියෙන හැම දෙයක්ම මේ කරගන්න නරකයි. ඒක නිසා ඒක අපි අත්ත වශයෙන්ම වළක්ව ගන්න ඕනේ. දෙවෙනි එක තමයි මේ පනතේ කොහෙවත් සඳහන් වෙලා නැහැ මව් පදවිය ගැන, මදර්හුඩ් ගැන කතා වෙලා නැහැ, ගර්භිණී මාතාව ගැන, ප්‍රෙග්නන්ට් විමෙන් ගැන කතා වෙලා නැහැ, මව් කෙසේ තියෙන කලලය ගැන. ඉතින් එතකොට ඒ කියන්නේ අන්බෝන් ෆීටස්. එතකොට මෙන්න මේ තුනේ ආරක්ෂාවත් අපි අත්ත වශයෙන්ම බලන්න ඕනේ. මේ පනතට ඇතුළත් කරන්න ඕනේ නැත්නම් මේ තුලින් බොහෝ දේවල් වෙන වෙන අනීතික දේවල් කෙරෙන්න පුළුවන්. ඒකෙන් තමයි ගබ්සාව කියන එක අපිට මේ වක්‍රව පිළිගන්න වෙනවා. එහෙමනම් එතකොට ගණිකා වෘත්තිය කියන එක වක්‍රව පිළිගන්න වෙනවා. ඒ නිසා මේව ඉතා පැහැදිලිව මේ පණිතේ සඳහන් වෙන්න ඕනේ. එතකොට තමයි අපේ සංස්කෘතිය රැකෙන්නේ. ඒ වගේම තමයි අපි දකිනවා ඊයේ පෙරේදා මම දැක්කා US taxpayer funded program කියලා එකක් තියෙනවා ගරු නියෝජ්‍ය කතානායකතුමනි. They teaches the Sri Lankan journalists to state, pronounce, avoid binary gendered language. මොකද මේකේ තේරුම? ඒක ඇමරිකාව විසින් මුදල් දීලා කරන වැඩසටහනක් තියෙනවා. ඒක අපේ ශ්‍රී ලංකාවේ මාධ්‍යවේදීන්ට කියනවා ඔහු සහ ඇය කියන වචන පාවිච්චි කරන්න එපා කියලා. ඉට්සා දේ කියලා. ඒ කියන්නේ ඔහු සහ ඇය කියන වචන පාවිච්චි කරන්න එපා කියනවා. මේ මොකාට දෙන්න යන්නේ? අර LGBT එකට තමයි එන්නේ යන්නේ. ඉතින් දැන් ඒක අපි වළක්වා ගන්න ඕනේ. ඉතින් එන්න මේ වගේ දේවල් උගන්වන්න මෙන්න මේ වගේ වනචාරී නැත්තම් දීන සංස්කෘතිය අපේ රටට ගේන්න ඉඩ දෙන එක ඇත්ත වශයෙන්ම අපි නවත්තන්න ඕනේ කියලා කියන්නේ මේ ඇමරිකාවට ඕනේ විදිහට ඇමරිකාවේ මේ ෆන්ඩ්ස් තියෙනවා මේ ඕන තරම් මුදල් තියෙනවා ඒ මුදල් ඕන විදිහට ඇවිල්ලා මෙහේ අපේ මාධ්‍යවේදිකෙන් මෙහේ අපේ දරුවන්ගේ ජනතාවගේ හිස් නැත්තම් මොළ සෝදන්ට අපි උඩ දෙනවාද කියන එකත් මේ අවස්ථාවේදී අපි මේ අවස්ථාවේ මතක් කරන එක වෙනතව මේක තියෙනවා ස්ත්‍රී පුරුෂී භාවය සහ ලිංගික දිශානතිය මත පදනම්ව කියලා. ඒ කියන්නේ all rights and freedom without distinction including distinction based on gender. නියෝජ කතා අනුව මෙන්න මෙතන තමයි තියෙන ප්‍රශ්නේ. එහෙම අවශ්‍ය නැහැ ස්ත්‍රීන්ට මේ සමාජීය වාසියක් දෙනවා කියලා කිව්වනම් ඒ ඇති. මේකෙන් කරන්නේ අර කිව්ව වගේ ට්‍රාන්ස්ජෙන්ඩර් නැත්තම් තමන්ගේ ලිංගිකත්වය ඕනකමින් වෙනස් කරපු අයටත් මේ අයිතිවාසිකම දෙනවා කියලා කියන්නේ වක්‍රව ඒක අපි පිළිගන්නේ එක. ඒ වගේම තමයි අපි දන්නවා ඒක තමයි අපි කියන්නේ මේ කාන්තාව කියන එක නිර්වචනය කරන්න ඕනේ ජීව විද්‍යාත්මක කාන්තාව හැටියට නැත්තම් බයොලොජිකල් වුමන් හැටියට. අපි දන්නවා දරු නියෝජ කතානායකතුමනි ඔබත් දන්නවා ඔබත් රටට ආදරය කෙනෙක් හැටියට මම දන්නවා අපේ රටට තිබ්බ ආක්‍රමණ 17ක් අපි අවුරුදු 2500 ඉතිහාසය තුළ ආක්‍රමණ 17ක් තිබ්බ ඉන්දියාවෙන් ආක්‍රමණ 3ක් තිබ්බ බටහිරෙන්. නමුත් ඒ ආක්‍රමණ සියල්ල ඒ භෞතික ආක්‍රමණ සියල්ලම අපි අපේ මුතුන් මිත්තෝ අත් වශයෙන්ම පරාජය කළා. නමුත් මේ දැන් මේ හදන්නේ අපිට සංස්කෘතිකම වශයෙන් ආක්‍රමණය කරන්න. ඒ සංස්කෘතිම ආක්‍රමණය කළොත් ඒ රටෙන් ගණ්ඩ දෙයක් නෑ. අපි භෞතික රට අපි ආරක්ෂා කළා නම් අපේ යුතුකම තමයි අපේ සංස්කෘතියක් ආරක්ෂා මේ සංස්කෘතික ආක්‍රමණය අපි කෙසේ හෝ වළක්විය යුතුයි. එහෙමනම් මේ පණත ඉතාම හොඳයි මේ පණතට මේ සංශෝධනත් ගේන්න කියලා කියමින් මට අවස්ථාව ලබා දුන්න ගැන ඔබතුමාට ස්තුති වමින් මගේ වචන සම්ප්‍රේ මින් සමාප්ත
කරපස්තු.
අද දින කාන්තාවන් සවිබල ගැන්වීමේ අරමුණින් අපි විශ්වාස කරනවා ඉතාමත්ම ප්‍රගතිශීලී වැඩපිළිවෙලක් දියත් වෙන අවස්ථාවක මම කැමති විශේෂයෙන්ම කාන්තාවන්ගේ අභිවෘද්ධිය උදෙසා ජාතික ප්‍රතිපත්තියක් සකස් කිරීමේ මේ උත්සාහය මම ඇත්ත වශයෙන්ම ප්‍රශංසාවට ලක් කරනවා. විශේෂයෙන්ම කමිෂන් සභාවක් ස්ථාපනය කිරීම හරහා විවිධාකාරයෙන් කාන්තාවන්ගේ අයිතිය සුරක්ෂා කිරීමේ හොඳ ධනාත්මක වෑයමක් හැටියට අපි මේක හඳුන්වන්නට පුළුවන්. එනිසා විශේෂයෙන්ම මම සඳහන් කරන්නට කැමති අපේ තලතතු කෝරාල මැතිනිය මේ ප්‍රගතිශීලී උත්සාහය තුළ වැඩි දියුණු විය යුතු යෝජනා ගණනාවක් ඉදිරිපත් කරා. මම යෝජනා කරනවා රජයට කරුණා කරලා ඒ ඉදිරිපත් කරපු සංශෝධන හරහා අපට පුළුවන්කමක් ලැබෙනවා කාන්තා අයිතිය ශක්තිමත් කරමින් මේගත් ප්‍රගතිශීලී උත්සාහය තවදුරටත් වැඩි දියුණු කරගැනීමේ අවස්ථාව නිර්මාණය වෙනවා. අපි හැමෝම දන්නවා අපේ සමාජයේ කාන්තාව ඒ වගේම මාතෘත්වය ඒ වගේම කාන්තාව සතු ගුණාංග සමාජයක දියුණුවට ප්‍රගතියට බොහෝසේ ඉවහල් වෙනවා. විශේෂයෙන්ම ඵලදායිත්වයේ ගොඩනැංවීම දුප්පත්කම තුරන් කිරීම ශ්‍රම බලකායේ විවිධත්වය ක්‍රියාත්මක කිරීම රටේ සමස්ත සෞභාග්‍යයට උරදෙන වැදගත්ම කොට්ටාසයක් හැටියට අපේ ජන සමාජයේ කාන්තාව අපිට හඳුන්වන්නට පුළුවන්. විශේෂයෙන්ම මේ පනත හරහා කාන්තාවන්ගේ අයිතිවාසිකම් ශක්තිමත් කිරීමට ප්‍රගතිශීලී උත්සාහයක් ගත්වද ජන සමාජයේ අපි මුහුණ දෙන විශේෂයෙන්ම කාන්තාව මුහුණ දෙන බරපතල අභියෝග රසකට තවදුරටත් පිළියම් යොදන්නට අපි උනන්දු වන්නට ඕන. විශේෂයෙන්ම ඒ කාර්යයන් කිරීමේදී මම විශ්වාස කරනවා කාන්තා අයිතිය කාන්තා අභිවෘද්ධිය කාන්තා ප්‍රගතිය වෙනුවෙන් පෙනී සිටින පාර්ශ්වකරුවන් සමග පුළුල් සාකච්ඡාවකට සංවාදයකට එළමීමෙන් අනතුරුව මේ ඉදිරි පියවර ගැනීම වැදගත්යයි මම විශ්වාස කරනවා. විශේෂයෙන්ම කාන්තාවන් ගැන ඒ ආශ්‍රිතව ඒ අය මුහුණ දෙන ගැටලු ගැන කතා කරාම 2019 ජනාධිපතිවරණයේදී කාන්තා අයිතිය සුරක්ෂා කිරීම උදෙසා කාන්තාව වෙනුවෙන් අපි ප්‍රඥප්තියක් නිර්මාණය කරා. අපි සමාජ සම්මුතිය සෝෂල් කොන්ට්‍රැක්ට් එකක් ඉදිරිපත් කරා. ඒ සෝෂල් කොන්ට්‍රැක්ට් එකේ සමාජ සම්මුතිය ඒ ප්‍රඥප්තිය හරහා අපි අදහස් කරනවා ඉදිරියේදී නිර්මාණය වෙන රජය තුළ කාන්තාවන්ට මුහුණ දෙන්න තිබෙන ආර්ථික, සමාජීය, දේශපාලනික, ආගමික, සංස්කෘතික, අධ්‍යාපනික, සෞඛ්‍යමය ඔය හැම කොටසකම කාන්තාවන් මුහුණ දෙන ගැටලු වලට විසඳුම් ලබා දෙන වැඩපිළිවෙලකට අපි ප්‍රවේශ වන්නට ඕන. අදටත් තවමත් ආර්ථව දරිද්‍රතාවයේ පීරියඩ් පවටි කියන ප්‍රශ්නය බරපතල ගැටලුවක්. මේ රටේ කාන්තා පරපුරෙන් 50%කට විවිධ සමීක්ෂණ හරහා ඔප්පු කළ තිබෙනවා 50%කට මේ ආර්ථව දරිද්‍රතාවෙන් පෙළෙන තත්ත්වයක් අද නිර්මාණය වෙලා තිබෙනවා. 2019 ජනාධිපතිවරණයේදී මේ කරුණු කාරණා ඉදිරිපත් කරනකොට අපිට ගල් මුල් ප්‍රහාර, අභියෝග, නිന്ദා, විවේචන රසකට මුහුණ දෙන්න සිද්ධ වුණා. නමුත් අපි අපේ යෝජනාව නතර කරේ නැහැ. වාර්ෂිකව මේ ආර්ථව දරිද්‍රතාවය වළක්වාලන්නට ස්කොට්ලන්තයට පුළුවන් නම්, නවසීලන්තයට පුළුවන් නම් ඇයි අපේ රටට බැරි? ඇයි මේක නිකන් මේ සාකච්ඡාවට භාජනය නොවන සමාජයේ පැත්තකට කොන් කරපු මාතෘකාවක් හැටියට පවත්වාගෙන යන්නේ කියන තර්කය ඉදිරිපත් කළා. දැන් නම් අපිට බැනලා වසර 4-5කට පස්සේ දැන් ආණ්ඩු පාර්ශ්වයේ බොහෝ දෙනෙකුගේ ඇස් ඇරිලා ආර්ථව දරිද්‍රතාවය සමාජීය ප්‍රශ්නයක්. මේ සමාජීය ප්‍රශ්නයට එකම විසඳුම තමයි නොමිලේ ඒ අවශ්‍ය සනීපාරක්ෂක පහසුකම් ලබා දීමේ ක්‍රමවේදය ස්කොට්ලන්තයට පුළුවන් නම් සමස්ත කාන්තා පරපුරට ලබා දෙන්න, අප්‍රිකානු රටවල් ගණනාවක පුළුවන් නම් මේ වැඩසටහන ක්‍රියාත්මක කරන්න, නවසීලන්තයේ හිටපු ජසින්තියා ආඩන් මැතිනිය හිටපු අග්‍රාමාත්‍යතුමිය පාසල් දැරියන් කේන්ද්‍ර කරගෙන මේ ක්‍රියාව ක්‍රියාත්මක කරා නම් ඇයි තවමත් අපේ මේ බංකොලොත් රටේ මේ බංකොලොත් භාවය තුල හරි මේ රටේ 52%ක් වූ කාන්තාවන් කෙරෙහි සානුකම්පිකව අවධානය යොමු නොකරන්නේ මන්ද කියන එක බරපතල ප්‍රශ්නයක්. විශේෂයෙන්ම අපි දන්නවා කාන්තාව බොහෝ අවස්ථාවල නිවසෙත් වැඩබිමෙත් නිවසේ සිට වැඩබිමට යන එන අවස්ථාවල බොහෝ ස්ථානවල විවිධ අඩන්තේට්ටම් වලට, විවිධ හිරිහැරවලට, කරදරවලට මුහුණ දෙන කොට්ටාසයක්. එය එසේ සිදුවිය යුතු නැහැ. ජන සමාජයේ 52%ක් වූ කාන්තාව මේට වැඩිය ඉහළ මට්ටමක අප තබන්නට ඕන. රුවන්ඩාව වගේ රටක, රුවන්ඩාවට දැන් කියන්නේ අප්‍රිකාවේ සිංගප්පූරුව කියලා, අප්‍රිකාවේ සිංගප්පූරුව හැටියට හඳුන්වන රුවන්ඩාවේ මම අහලා තියෙන ආකාරයට කැබිනට් මණ්ඩලයේ විශාල ප්‍රමාණයක් ඉන්නවා හොඳ අධ්‍යාපනයක් ලැබපු, උසස් අධ්‍යාපනය ලැබපු කාන්තාවන්. ඒ කාන්තාවන් තමයි රුවන්ඩාවේ ඒ රාජ්‍ය පාලනේ බහුතර කාර්යභාරයක් ඉෂ්ට කරන්නේ. ඉතින් රුවන්ඩාවේ ඕක අපිට කරන්නට පුළුවන් නම් ඇයි අපිට අපේ රටේ බැරි? මට කොපමණ තර්ක විතර්ක ඒ වගේම විවිධ මත තිබුණත් වර්තමාන ජනාධිපතිවරයා පිළිබඳව මම ඇත්ත වශයෙන්ම ප්‍රශංසාවට ලක් කරන කාරණාවක් තමයි විශේෂයෙන්ම පළාත් පාලන ආයතනවල 25%ක අනිවාර්ය මන්ත්‍රීවරයන්ගේ වෙන් කිරීමක්, එහෙම නැත්නම් මෙම්බර් රිසර්වේෂන් එකක් එදා යහපාලන රජයේ ක්‍රියාත්මක කරා. මම ඇත්ත වශයෙන්ම මේ පිළිබඳව වර්තමාන ජනාධිපතිවරයාට සියලුම ප්‍රශංසාව ලබා දෙනවා. මොකද ප්‍රශංසාව ලබා දෙන්න ඕන වෙලාවේ ප්‍රශංසාව ලබා දෙන්නට ඕන. ඒ නිසා අපි ඒක යම් මට්ටමකින් ඒ ප්‍රගතිය පාලාත් සභාවෙත් පාර්ලිමේන්තුවෙත් ඒ ප්‍රගතිය ලබා ගන්නට අපි අනිවාර්යයෙන්ම කටයුතු කරන්නට ඕන. විශේෂයෙන්ම අපේ රටේ ආහාර අනාරක්ෂිත භාවය ෆුඩ් ඉන්සිකියුරිටි නිර්මාණය වෙලා තිබෙනවා. මල්ටි ඩයිමෙන්ෂනල් පවර්ටි, ඒ කියන්නේ බහුවිධ දරිද්‍රතාවය අද ජන සමාජයේ බරපතල ප්‍රශ්නයක් වෙලා තිබෙනවා. මේ ප්‍රශ්නවලට අනිවාර්යෙන්ම කාන්තා කේන්ද්‍රීය වැඩසටහන අවශ්‍යයි. හොඳ උදාහරණයක් තමයි හම්බන්තොට දිස්ත්‍රික්කයේ ජනසවිය තුළින් නිර්මාණය වුණු ජන ශක්ති කාන්තා ව්‍යාපාරය. පොඩ්ඩක් මම හිතන්නේ අජිත් රාජපක්ෂ මහත්මයාට හොඳට දන්නවා, හම්බන්තොට දිස්ත්‍රික්කයේ මහජන නියෝජිතවරයෙක් හැටියට කොයි තරම් විශිෂ්ට සේවාවක් ඒ ජනශක්ති බැංකු ක්‍රමය හරහා ක්‍රියාත්මක වෙලා තිබෙනවද කාන්තාවන්ගේම නායකත්වයෙන්. අපේ ශ්‍රම බලකායේ සහභාගිත්වය දිහා බැලුවහම ඇත්ත වශයෙන්ම ඉතාමත්ම දුර්වල මට්ටමක අපි ඉන්නේ කාන්තා ක්ෂේත්‍රයේ. 132%, 135% අතර ප්‍රමාණයක අපි ඉන්නේ. ඒක කිසිසේත්ම ප්‍රමාණවත් නැහැ. අපි ඒක 145 දක්වා වැඩි දියුණු කරන්නට කටයුතු කරන්නට ඕන. ඒ වගේම කාන්තා මූලික පවුල් අපේ රටේ 1,638,000 ඉන්නවයි කියලා මේ පාර්ලිමේන්තුවේම ගීතා කුමාරසිංහ අමාත්‍යතුමිය ප්‍රශ්නයකට උත්තරයක් දීලා තිබෙනවා. එතකොට මේ තරම් කාන්තා මූලික පවුල් 1,16,000 වැඩි ප්‍රමාණයක් සිටින රටක කාන්තා මූලික පවුල් වෙනුවෙන් වෙනමම ජාතික වැඩසටහනක් ජාතික ප්‍රතිපත්තියක් අත්‍යවශ්‍යයි කියන එක අපි විශ්වාස කරනවා. ඒ වගේම පහුගිය කාලේ රටේ සිදුණු ඒ බංකොලොත්භාවය තුළ ජනසංඛ්‍යා ලේඛන දෙපාර්තමේන්තුවට අනුකූලව කාන්තා කේන්ද්‍රීය ව්‍යවසායකයන් ව්‍යාපාර 11,700ක් වැහිලා තියෙනවා. තාවකාලිකව වැහිලා තියෙනවා 11,700ක්. ස්ථිරව වැහිලා තියෙනවා ව්‍යාපාර 27,600ක්. ඉතින් කාන්තා අයිතිය ගැන කතා කරන මේ මොහොතේ මං හිතනවා මේ කාන්තා කේන්ද්‍රීය ව්‍යවසායකින් වෙනුවෙන් සමස්ත කාන්තා ප්‍රජාව වෙනුවෙන් අපි විශේෂිත වැඩසටහනක් ක්‍රියාත්මක කරන්නට ඕන. එක්කතකින් ශුද්‍ර මධ්‍යම සහ කුඩා පරිමාණයේ කර්මාන්තකරුවන් වෙනුවෙන් වැඩපිළිවෙලක් ක්‍රියාත්මක කරනවාසේම කාන්තා කේන්ද්‍රීය ව්‍යවසායකයන් වෙනුවෙන් අපි වෙනමම වැඩපිළිවෙලක් ක්‍රියාත්මක කරන්නට අවස්ථාව එළවිලා තිබෙනවා. ඒ නිසා විශේෂයෙන්ම කාන්තාවන්ගේ කාන්තාවන් කේන්ද්‍රීය කරගත් වැඩිහිටි අධ්‍යාපන ක්‍රමවේද ඇත්තටම අපේ රටේ හැම ප්‍රාදේශීය ලේකම් බල ප්‍රදේශයකම කාන්තා නිලධාරීන් කියලා පත් කරලා තිබෙනවා. අපි විශ්වාස කරනවා හැම ප්‍රාලේ උපප්‍රාලේ කොට්ටාසයකම 341ක් තිබෙනවා. කාන්තා සංවර්ධන මධ්‍යස්ථාන ආරම්භ කරලා සුහුරු කාන්තාව ස්මාර්ට් වුමන් සංකල්පය හරහා වැඩිහිටි කාන්තාවන්ටත් තොරතුරු තාක්ෂණ දැනුම, පරිගණක විද්‍යා දැනුම, ඒ වගේම නව තාක්ෂණ දැනුම, ආර්ටිෆිෂල් ඉන්ටෙලිජන්ස්, චැට් GPT වලින් අද ලෝකයේ ක්‍රියාත්මක වෙන මහා පරිවර්තනාත්මක යුගයේ මේ සියල්ලක් පිළිබඳව හැම ප්‍රාලයේ උපප්‍රාලයේ බල ප්‍රදේශකම කාන්තාව දැනුවත් කරන එකත්, ඒ කාන්තාවට අවබෝධය ලබා දෙන එකත්, ඒ කාන්තා කේන්ද්‍රීයව වැඩිහිටි කාන්තා සංවර්ධන අධ්‍යාපනික සංවර්ධන වැඩසටහනකත් අවශ්‍යතාවය තිබෙනවා. ඒ වගේම විශේෂයෙන්ම කාන්තාවන්ට විශේෂයෙන්ම මූණ දෙන්න තිබෙන විවිධ හිංසනයන්ට, විවිධ බාධා දුක්ඛම් කටළු වලට මම විශ්වාස කරනවා දැඩි නීති රීති ගෙනෙන්නට අපි රටක් හැටියට කටයුතු කරන්නට ඕන. මේ තිබෙන නීති රීති ඇත්ත වශයෙන්ම නීති පොතේ තිබුණාට ක්‍රියාත්මක වීමේදී අඩුපාඩුකම්, දුබලකම්, ඌනතාවයන්, විෂමතාවයන් රැසක් තිබෙනවා. විශේෂයෙන්ම කාන්තා සහභාගිත්වය ගැන කතා කරනකොට මම කිව්ව ආකාරයට අයිස්ලන්තයේ, ස්වීඩනයේ, රුවන්ඩාව, කැනඩා මේ කාන්තා සමානාත්මතාවය නිර්මාණය කිරීම, සමාජයේ සමානාත්මතාවය කියන ප්‍රතිපත්තිය නිර්මාණය කිරීමේදී මේ රටවල් ඉතාමත්ම අගන ආකාරයට ප්‍රතිපත්තියෙන් ක්‍රියාත්මක කරලා තිබෙනවා. ඒ නිසා විශේෂයෙන්ම කාන්තාවට ඒ සමානාත්මතාවය ලබා දීම තුළ සහ ප්‍රතිපත්ති සම්පාදනය තුළ කාන්තා නායකත්වයේ, කාන්තා සහභාගිත්වයේ, ඒ ප්‍රතිපත්ති සම්පාදනයේ කාන්තාව කොටස්කරුවන්, පෙරමග ගමන්කරුවන් බවට පත් කිරීම තුළ ඇත්ත වශයෙන්ම කාන්තාවන්ට වැඩි ශක්තියක් ලබා දෙන්නට හැකියාව ලැබෙනවා. එනිසා අවසාන වශයෙන් මම කියන්න කැමති 2019 ජනාධිපතිවරණයේදී අපි ඉදිරිපත් කරපු කාන්තා ප්‍රඥප්තිය, කාන්තා සමාජ ගිවිසුමේ සඳහන් වුණු කාන්තාවන් වෙනුවෙන් වෙනමම කොමිෂන් සභාවක් පිහිටුවීම අද වසර 5ක් පමණ ගත වෙලා අද 2019 අපේ ප්‍රතිපත්ති ප්‍රකාශනය මහ පොළවේ යථාර්ථයක් නීති පොතේ යථාර්ථයක් බවට පත්වීම ගැන අපි ඇත්ත වශයෙන්ම සතුටු වෙනවා. ඒ කාරණාව කියන අතරතුර කාන්තා කේන්ද්‍රීයව ජාතික වැඩපිළිවෙලක් ක්‍රියාත්මක කරමින් පෙර පාසල් අධ්‍යාපනයේ ඉඳලා තෘතීක අධ්‍යාපනයේ දක්වා කාන්තාව ශක්තිමත් කරගෙන ඒ කාන්තාවන්ට ලබා දිය යුතු සියලුම පහසුකම් විශේෂයෙන්ම ගර්භණී මව්වරුන්ට ලබා දිය යුතු පහසුකම් ඉඳලා මේ කාන්තා කේන්ද්‍රීයව ක්‍රියාත්මක විය යුතු ජාතික වැඩසටහනක් අපි ක්‍රියාත්මක කරන්නට කටයුතු කරන්නට ඕනේ. ඒ වගේ මම සාන වශයෙන් මම කියන්න කැමතියි අද මේ වැදගත් නීති කැටුම් පත මං හිතන්නේ කිසිම කෙනෙකුගේ විරෝධතාවයකින් තොරව අපේ තලතා මන්ත්‍රීතුමිය ඉදිරිපත් කරන සංශෝධනත් සහිතව අනුමත වෙයි කියලා මම විශ්වාස කරනවා. මම විශ්වාස කරනවා මේ කාන්තා කමිෂන් එකක් නිර්මාණය වෙනවා සේම අපිට තරයේ කියන්නට ඕන කාන්තාව වෙනුවෙන් විශේෂ ජනාධිපති කාර්ය සාධක බලකායක් අත්‍යවශ්‍යයි. ඒ විශේෂ වනිතා කේන්ද්‍රීය කාන්තා කේන්ද්‍රීය ජනාධිපති කාර්ය සාධක බලකාය තුල අපිට පුළුවන්කම ලැබෙනවා කාන්තාවන් මුහුණ දෙන සකලවිධ අභියෝග. මොකද මේ පනත් කෙටුම් පතේ අභියෝග කිහිපයකට විසඳුම් ලැබෙයි. නමුත් අභියෝග රසක් තිබෙනවා, අභියෝග ගණනාවක් තිබෙනවා. ඒ අභියෝග මේ පනත් කෙටුම් පතෙන් සම්පූර්ණ වෙන්නේ නැහැ. ඒ නිසා ජනාධිපති කාර්ය සාධක බලකායක් පත්කිරීම තවමත් ප්‍රමාද නැහැ. ඒ නිසා මම යෝජනා කරනවා කාන්තාව වෙනුවෙන් මේ අගනා කෙටුම් පනත අද දවසේ සම්මත වීමත් සමග හෙට දිනේ ජනාධිපති කාන්තාව කේන්ද්‍ර කරගත් ජනාධිපති කාර්ය සාධක බලකායක් ස්ථාපනය කරලා ඒ තුලින් කාන්තාවට ලබා දෙන නිසි වැදගත්කම, නිසි වටිනාකම, කාන්තා ප්‍රශ්නවලට විසඳුම් ලබා දීම, කාන්තාව මුහුණ දෙන අභියෝගවලට විසඳුම් ලබා දීම ක්‍රියාත්මක කිරීමට ඒ කාර්ය සාධක බලකාය බොහෝසේ ඉවහල් වේයයි මම විශ්වාස කරනවා. ඒ නිසා විශේෂයෙන්ම මේ සභාව තුළ අපි බොහෝ විට අඩුපාඩුකම් පෙන්වලා දෙනවා. ඒ අඩුපාඩුකම් පෙන්වලා දෙන්නේ සත්භාවෙන්, ඒ අඩුපාඩුකම් පෙන්වලා දෙන්නේ සක්‍රියාවක් හැටියට. හැබැයි අඩුපාඩුකම් පෙන්වලා දෙනවා වගේම රටේ 152ක් කාන්තා පරපුරේ අභිවෘද්ධි උදෙසා මේ ගෙනාපු පනත තලතා ඇමතිතුමියගේ සංශෝධනත් සහිතව අනුමත වුණොත් එය වඩාත් ප්‍රශස්ත, වඩාත් ප්‍රබුද්ධ නීති රාමුවක් මම හිතන්නේ අද දවස මේ විෂයට අනුබද්ධව අපේ රටේ කාන්තා පරපුරට සුභසිද්ධිය උදා කරපු දිනයක් හැටියට අපිට විශ්වාස කරන්න පුළුවන්. ඒ පිළිබඳව මේ වැඩසටහනට සම්බන්ධ වුණු ජනාධිපතිවරයා ප්‍රමුඛ, ඒ අමාත්‍යවරුන් ප්‍රමුඛ, ඒ සියලු දෙනාටම අපි ස්තුතිවන්ත වෙනවා. ඉල්ලීමක් කරනවා අර ඉදිරිපත් කරපු සංශෝධන නම්‍යශීලීව සලකා බලලා ඒ සංශෝධනක් සහිතව මේ පනත අපේ කාන්තාවන්ට පූජා කරන්නයි කියලා මම ඉල්ලීමක් කරනවා. ස්තුතියි.
බොහොම ස්තුතියි ඔබතුමාට. පතලතාතු කරමු.
ගරු නියෝජක කතානායකතුමනි, පුංචි නිවැරදි කර ගැනීමක් කරන්න අපේ ගරු විපක්ෂනායකතුමාට ඉස්සෙල්ලා අදහස් ප්‍රකාශ කරා හිටපු අමාත්‍ය සරත් වීරසේකර මහත්මයා. එතුමා අද ජෙන්ඩර් ඉක්වලිටි බිල්, ස්ත්‍රී පුරුෂ සමාජපාවීය සමානාත්මතාවය සම්බන්ධයෙන් වන පනත සම්බන්ධයෙන් අදහස් ප්‍රකාශ කරා. ඒ සම්බන්ධයෙන් සුප්‍රීම උසාවියේ නඩු පවරලා තියෙන නිසා අද ඒ පනත මෙතන සාකච්ඡා වෙන්නේ නැහැ. ඒ මම පොඩි නෝට් එකක් දාන්න තමයි කචුවේ.
හොඳයි. මම සිතේ එස් ගරු එස් ඉදරන් මෙතුමා ඔබතුමාට මිනිත්තු 18ක් කාලයක් තිබෙනවා.
ගෞරව පිරිවි සභානායකර් අවර්களே, அன்னைக்கு நாங்கள் இங்கு உரையாற்றுகிற இந்த நேரம் அரசாங்க தரப்பிலே அங்கால் அந்த பகுதியிலே எந்த ஒரு பாராளுமன்ற உறுப்பினரையும் பார்க்க முடியவில்லை. பெருமையாக இருக்கிறது. இருந்தாலும் கூட இன்றைய தினம் பெண்கள் தொடர்பாக பெண்களுக்கு ஏற்படுகின்ற அநீதிகள், அவர்களுக்கான அரசியல் அந்தஸ்து தொடர்பிலே, இந்த நாடாளுமன்றத்தில் கொண்டுவரப்பட இருக்கின்ற சட்ட வரைவு தொடர்பிலே முன்வைக்கப்படுகின்ற இந்த விவாதத்திலே பங்கு கொள்ளுகின்ற வாய்ப்புக்கு முதல்ல பிரதி சபாநாயகர் அவர்களை நான் நன்றிகளை சொல்ல கடமைப்பட்டிருக்கிறேன். நான் அந்த விடயம் தொடர்பிலே பேசுவதற்கு முதல் அது பற்றிய பதிவுகளை செய்வதற்கு முதல் யாழ்ப்பாண மாவட்டத்தினுடைய காங்கேசன் துறையிலே இடம்பெற்றிருக்கிற விடயத்தை இந்த இடத்திலே தங்களுடைய அனுமதியோடு பதிவு செய்ய விரும்புகிறேன். மிக முக்கியமாக யாழ்ப்பாண மாவட்டம் காங்கேசந்துறை தைட்டி வீதியில் உள்ள பாரம்பரிய சைவ சமய சத்திர நிலத்தை மீளத் தருமாறு ஆறு திருமுருகன் உட்பட்ட சிவபூமி அறக்கட்டளை நிலையத்தைச் சேர்ந்தவர்கள் ஜனாதிபதிக்கு ஒரு கடிதத்தை எழுதியிருக்கிறார். ஜனாதிபதிக்கு எழுதப்பட்ட கடிதத்தினுடைய பிரதி எனக்கும் தரப்பட்டது, அதனை நான் இந்த இடத்திலே சமர்ப்பிக்கிறேன். யாழ்ப்பாண மாவட்டம் வலிகாமம் வடக்கு பிரதேச செயலகம் காங்கேசந்துறை மயிலிட்டி வீதியில் அமைந்துள்ள தையிட்டி இறை மயிலிட்டி A234 இலக்க கிராம அலுவலர் பிரிவிலே காட்டுத்தனாக்கடை என்ற 105 பரப்பு காணி சைவ சமயத்தவர்களின் சரித்திர வரலாற்றை கொண்ட சித்தர்கள் வாழ்ந்த மடாலயம் அமைந்த நிலத்தை கையளித்து உதவுமாறு வேண்டுகிறோம் என அவர்கள் ஜனாதிபதிக்கு வேண்டுகோள் கொடுத்திருக்கிறார்கள். இந்நிலத்தில் பல சித்தர்கள் சாதுக்கள் தவம் செய்தும் தர்ம வியாக்கியானங்கள் செய்தும் வரலாற்று சிறப்பு வாய்ந்த மாவட்டபுரம் கந்தசுவாமி கோயில் மற்றும் நகுலேச்சரம் சிவன் கோயிலுக்கு வரும் யாத்திரிகர்கள் தங்கி சென்ற இப்புனித நிலத்தில் கடந்த 30 ஆண்டு எவ்விதமான தர்ம காரியங்களும் செய்ய முடியாமல் போரின் அனர்த்தங்கள் காரணமாக இராணுவ கட்டுப்பாட்டுக்குள் இந்த இடம் அமைந்திருந்தது. இதனால் அந்த இடங்களில் எந்தவிதமான தர்ம காரியங்களும் நடைபெறவில்லை. தற்போது நிலத்தை மீள கையளித்து நட்பணியின் ஓர் அங்கமான இப்புனித சைவ சமய சத்திர நிலத்தை எமது அறக்கட்டளைக்கு கையளிக்குமாறு வேண்டுகிறோம் என அவர்கள் ஜனாதிபதியை கேட்டிருக்கிறார்கள். நாம் மீண்டும் இவ்விடத்திலே சிவனுக்குரிய வழிபாடுகளை ஆரம்பித்து எமது பாரம்பரிய புண்ணிய பணிகளை இவ்விடத்தில் தொடர்வதற்கு ஆவண செய்யுமாறு நன்றியோடு வேண்டுவதோடு காவண்ண திருவோண சுக்கிரவார சத்திரம் அறக்கட்டளையின் கடமைகளை தொடர்ந்து சிவபூமி அறக்கட்டளை குறித்த நிலத்தில் நிறைவேற்ற தங்களின் பூரண ஒத்துழைப்பை எதிர்பார்த்து காத்திருக்கிறோம் என அவர்கள் குறிப்பிட்டிருக்கிறார்கள். ஆனால் இதுவரை இது தொடர்பாக ஜனாதிபதி செயலகத்தினால் எந்த நடவடிக்கைகளும் மேற்கொள்ளப்படவில்லை. கௌரவ பிரதி சபாநாயகர் அவர்களே, இது தொடர்பிலே நேற்று முன்தினம் அந்த பகுதி 105 பரப்பு காணியிலே இராணுவத்தினரால் சில கற்கள் பரவப்பட்டு வேலிகள் அமைக்கப்படுகின்ற செயல்பாடுகள் முன்னெடுக்கப்படுவதாக சிவபூமி அறக்கட்டளையை சார்ந்தவர்களும் அந்த மக்களும் என்னிடம் முறைப்பாடு செய்திருக்கிறார்கள். அந்த முறைப்பாட்டை தயவு செய்து நான் உங்களுக்கு சமர்ப்பித்து அவர்களால் தரப்பட்ட கடிதத்தையும் நான் சபாபீடத்துக்கு சமர்ப்பிக்கின்றேன். இன்னொரு விடயம் மிக முக்கியமாக, கௌரவ சபாநாயகர் அவர்களே, இப்பொழுதும் நாங்கள் இங்கே பேசிக் கொண்டிருக்கிறோம். ஒரு ஜனாதிபதி தேர்தல் பற்றி பேசப்படுகிறது இந்த நாட்டில், பெண்களுடைய உரிமை தொடர்பிலே பேசப்படுகின்றது. ஆனால் இந்த நாட்டிலே இப்பொழுதும் கைதுகளும் விசாரணைகளும் தொடர்ந்த வண்ணம் இருக்கின்றன. தமிழ் இளைஞர்கள், தமிழ் அரசியல் செயல்பாட்டாளர்கள் தொடர்ந்தும் விசாரணைக்கு உட்படுத்தப்படுகிறார்கள், அச்சுறுத்தப்படுகிறார்கள் என்ற செய்தியை நீங்கள் அறிந்திருப்பீர்களோ எனக்கு தெரியாது. நான் அதனால் ஒரு விடயத்தை இந்த இடத்திலே பதிவு செய்கிறேன். வடக்கு கிழக்கில் ஜனாதிபதிக்காக ரணில் விக்ரமசிங்கே இந்த நாட்டினுடைய ஜனாதிபதிக்கு என்னால் எழுதப்பட்ட கடிதத்தையும் நான் இந்த சபைக்கு சபாபீடத்துக்கு சமர்ப்பித்து அந்த கடிதத்தில் உள்ள விடயத்தை நான் குறிப்பிட விரும்புகிறேன். வடக்கு கிழக்கின் தமிழ் தேசிய தளத்தில் இயங்க நிலையில் உள்ள பல நிலைப்பட்ட ஆர்வலர்களதும் சமூக மற்றும் அரசியல் செயல்பாடுகளை முடக்கி அவர்களை அச்சுறுத்தும் வகையிலான கைதுகளும் விசாரணைகளும் பரவலாக இடம்பெற்று வருகின்றமை தங்கள் அரசின் மீதான எதிர்நிலை கருத்தியலை மக்கள் மத்தியில் ஏற்படுத்தியுள்ள நிலையில் சமகாலத்தில் நடைபெற்றுள்ள கீழ்வரும் விடயங்கள் மீது தங்களின் மேலான கவனத்தை கோருகிறேன். தோணிக்கல் வவுனியாவை நிரந்தர வதியுடமாக கொண்ட முன்னாள் போராளியும் சமூக செயல்பாட்டாளருமான திரு செல்வநாயகம் ஆனந்தவர்ணன் அரவிந்தன் அவர்கள் கடந்த 2024/3/26 அன்று பயங்கரவாத குற்றத்தடுப்பு மற்றும் விசாரணை பிரிவினரால் கொழும்பில் வைத்து கைது செய்யப்பட்டு தற்போது வெலிக்கடை சிறையில் தடுத்து வைக்கப்பட்டுள்ளார். முன்னாள் போராளியான இவர் 2009 முதல் 2017 வரையான 8.5 ஆண்டுகள் தமிழ் அரசியல் கைதியாக சிறையில் அடைக்கப்பட்டு விடுவிக்கப்பட்டிருந்தார். பல்வேறு சமூக இடர்பாடுகளை எதிர்நோக்கியுள்ள முன்னாள் போராளிகளினதும் அவர்களது குடும்பங்களதும் கல்வி மற்றும் பொருளாதார நெருக்கீடுகளை தீர்க்கும் மனிதாபிமான செயல்பாடுகளில் ஈடுபட்டு வந்த இவர் விடுதலை புலிகளை மீளுருவாக்கம் செயற்பாடுகளில் ஈடுபட்டார் என்ற குற்றச்சாட்டின் அடிப்படையில் வாக்குமூலம் பெறுவதற்காக கொழும்பில் உள்ள TID அலுவலகத்திற்கு அழைக்கப்பட்டு அங்கு வைத்தே கைது செய்யப்பட்டு கடந்த 2 மாதங்களாக வெலிக்கடை சிறையில் அடைக்கப்பட்டுள்ளார். கடந்த 2024/5/7 நானும் சக பாராளுமன்ற உறுப்பினர் கௌரவ செல்வராஜா கஜேந்திரன் அவர்களும் வெலிக்கடை சிறைச்சாலைக்கு சென்றிருந்த போது தன்னை விடுதலை செய்யுமாறு கோரி இரண்டு நாட்கள் சிறைக்குள் உண்ணாவிரத போராட்டத்தில் ஈடுபட்டிருந்த ஆனந்தவர்ணன் அப்போதே உடல்நிலை தளர்ந்திருந்ததை நான் நேரடியாக அவதானித்திருந்தோம். ஆனால் இதுவரை அவர் என்ன நிலையில் இருக்கிறார் என்பதை இந்த அரசாங்கமோ அல்லது சிறைச்சாலை நிர்வாகமோ வெளிப்படுத்தப்படவில்லை. அதேவேளை திருவண்ணாமலை மாவட்டத்தின் மூதூர் பகுதியைச் சேர்ந்த திரு ஏ சுதாகரன் என்பவர் இந்தியாவிலிருந்து திரும்பும் போது கைது செய்யப்பட்டு கடந்த ஒரு வருடமாக வெலிக்கடை சிறையில் தடுத்து வைக்கப்பட்டுள்ளார். இவரும் ஒரு முன்னாள் போராளி. இவருடைய குடும்பம் நாளாந்த சிவியத்துக்கே மிகப்பெரிய நெருக்கடிகளை சந்திக்கிறார்கள். இது தவிர கிளிநொச்சி மாவட்டத்தில் இலங்கை தமிழரசு கட்சியினுடைய முதன்நிலை செயல்பாட்டாளர்களாக உள்ள கீழ்வரும் ஆறு பேரும் வெவ்வேறு காரணங்களின் நிமித்தம் பயங்கரவாத குற்றத்தடுப்பு மற்றும் விசாரணை பிரிவினரால் அண்மையில் தனித்தனியே விசாரணைகளுக்கு உட்படுத்தப்பட்டுள்ளமை கட்சியின் செயல்பாட்டாளர்கள் மற்றும் ஆதரவாளர்களிடையே பல்வேறு எதிர் வலைகளை ஏற்படுத்தியுள்ளது. ஒன்று, இலங்கை தமிழரசு கட்சி கிளிநொச்சி மாவட்ட கிளையின் செயலாளர் திரு வீரபாகு விஜயகுமார் கடந்த 2024-2-14 மற்றும் 2024-5-31 பயங்கரவாத குற்றத்தடுப்பு மற்றும் விசாரணை பிரிவினரால் கிளிநொச்சி பரந்தனில் அமைந்துள்ள அவர்களது அலுவலகத்துக்கு அழைக்கப்பட்டு நீண்ட நேரங்கள் விசாரணைக்கு உட்படுத்தப்பட்டுள்ளார். இதனால் அவர் உளவியல் ரீதியாகவும் செயல்பாட்டு ரீதியாகவும் மனமுடைந்திருப்பதையும் நான் இந்த இடத்திலே பதிவு செய்கிறேன். இரண்டாவது, கரஞ்சி பிரதேசபையின் மேனாள் உறுப்பினரான திரு சண்முகராஜா ஜீவராஜா கடந்த 2024-4 பயங்கரவாத குற்றத்தடுப்பு மற்றும் விசாரணை பிரிவினரால் கொழும்பில் அமைந்துள்ள அவர்களது அலுவலகத்துக்கு அழைக்கப்பட்டு விசாரணைக்கு உட்படுத்தப்பட்டுள்ளார். இவரோடு இணைந்து இவருக்கு பிற்பாடு ஈழத்து எழுத்தாளரும் எமது கட்சியின் செயற்பாட்டாளரும் கிளிநொச்சி முருகானந்தா கல்லூரியினுடைய ஆசிரியருமான தீபச்செல்வன் என அறியப்படும் திரு பாலேந்திரன் பிரதீபன் அவர்கள் கடந்த 2024-4-11 பயங்கரவாத குற்றத்தடுப்பு மற்றும் விசாரணை பிரிவினரால் கிளிநொச்சி பரந்தனில் அமைந்துள்ள அவர்களது அலுவலகத்துக்கு அழைக்கப்பட்டு விசாரணைக்கு உட்படுத்தப்பட்டுள்ளார். பூநகரி பிரதேசபையின் மேனாள் தவிசாளரும் கிளிநொச்சி முழங்காவில் மகாவித்தியாலயத்தின் ஆசிரியருமான திரு சிவகுமாரன் ஸ்ரீரஞ்சன் கடந்த 2024-4-20 பயங்கரவாத குற்றத்தடுப்பு மற்றும் விசாரணை பிரிவினரால் கிளிநொச்சி பரந்தனில் அமைந்துள்ள அவர்களது அலுவலகத்துக்கு அழைக்கப்பட்டு விசாரணைக்கு உட்படுத்தப்பட்டுள்ளார். கரஞ்சி பிரதேசபையின் மேனாள் தவிசாளர் திரு அருணாசலம் வேளமாலிகிதன் கடந்த 15 பயங்கரவாத குற்றத்தடுப்பு மற்றும் விசாரணை பிரிவினரால் கிளிநொச்சி பரந்தனில் அமைந்துள்ள அவர்களது அலுவலகத்துக்கு அழைக்கப்பட்டு விசாரணைக்கு உட்படுத்தப்பட்டுள்ளார். பூநகரி பிரதேசபையின் மேனாள் உறுப்பினர் திருமதி ஜெயசித்ரா தயானந்தன் கடந்த 2024-5-27 பயங்கரவாத குற்றத்தடுப்பு மற்றும் விசாரணை பிரிவினரால் கொழும்பில் அமைந்துள்ள அவர்களது அலுவலகத்துக்கு அழைக்கப்பட்டு விசாரணைக்கு உட்படுத்தப்பட்டுள்ளார். இலங்கை தமிழரசு கட்சியின் மத்திய செயற்குழு உறுப்பினரான திரு கருப்பையா ஜெயக்குமார் அவர்கள் இன்றைய தினம் நான் இப்பொழுது பேசிக் கொண்டிருக்கும் பொழுது 2024-6-4 பயங்கரவாத குற்றத்தடுப்பு மற்றும் விசாரணை பிரிவினரால் கிளிநொச்சி பரந்தனில் அமைந்துள்ள அவர்களது அலுவலகத்துக்கு விசாரணைக்காக அழைக்கப்பட்டு இப்பொழுது விசாரிக்கப்பட்டுக் கொண்டிருக்கிறார். மேற்குறித்த விடயங்கள் மீது தாங்கள் உயரிய கரிசனை கொண்டு தமிழ் அரசியல் கைதிகளை தடுத்து வைக்கப்பட்டுள்ளோரின் விடுதலையை விரைவுபடுத்தும் சமநேரத்தில் எமது மக்களின் இயல்பு வாழ்வை சிதைக்கும் வகையில் திட்டமிட்டு மேற்கொள்ளப்படும் விசாரணைகள் மற்றும் அச்சுறுத்தல்களை தடுத்து நிறுத்துவதற்கு ஆவண செய்யுமாறு தங்களை தயவாக கேட்டுக் கொள்கிறேன் என நான் ஜனாதிபதி அவர்களுக்கு எழுதிய அவசர கடிதத்தினூடாக இந்த விடயத்தை பாராளுமன்றத்திலும் நான் சமர்ப்பிக்கிறேன். மிக முக்கியமாக ஜனாதிபதி அவர்களுடைய கவனத்துக்கும் இந்த உயர்ந்த சபையினுடைய கவனத்துக்கும் நான் இதனை கொண்டு வருகிறேன். காரணம், இந்த நாட்டிலே தமிழர்கள் குறிப்பாக வடக்கு கிழக்கிலே அவர்கள் ஒரு நீதியான ஜனநாயக முறைப்படி அரசியல் செய்ய முடியாதவாறு, ஜனநாயக ரீதியாக செயல்பட முடியாதவாறு டெரரிஸ்ட் இன்வெஸ்டிகேஷன் டிபார்ட்மெண்ட் டிஐடி, கிரிமினல் இன்வெஸ்டிகேஷன் டிபார்ட்மெண்ட் சிஐடி போன்ற பிரிவுகளைச் சேர்ந்தவர்கள் அதிகமான விசாரணைகளை மேற்கொண்டு அச்சுறுத்தி வருகிறார்கள். இதற்கு நான் இங்கே தந்த தகவல்கள் மிக முக்கியமானவை. அதே நேரம் பல பேருடைய பெயர்களை விசாரணைக்காக அவர்கள் அறிவித்தும் இருக்கிறார்கள். அவர்கள் சொல்லுகின்ற ஒரு நல்ல சுருக்கமான வசனம், விடுதலை புலிகளை மீளுருவாக்கம் செய்கிறார்கள். விடுதலை புலிகள் இந்த மண்ணிலே இறந்து போன ஆத்மாக்களுக்கு விளக்கேற்ற அவர்களை வணங்குவதற்கு 2015 இந்த அரசாங்கமே 2012 செப்டம்பர் ஐக்கிய நாடுகள் மனித உரிமைகள் ஆணையத்திலே அப்பொழுது இருந்த அயலுறவுத்துறை அமைச்சர் மங்கள சமரவீர் அவர்களை ஏற்றுக்கொண்டு இந்த அரசாங்கம் ஏற்றிருந்தது. அந்த வணக்க நிகழ்வுகளுக்கு நாங்கள் நிலைமாறு கால நீதி பொறிமுறையின் அடிப்படையில் அனுமதிக்கிறோம். 2016 நாங்கள் அப்பொழுது இருந்த மைத்ரிபால சிறிசேன ஜனாதிபதி அவர்களை இதே பாராளுமன்ற கட்டிடத்திலே கண்டு கதைத்த பொழுது அவர் சொன்னார், நீங்கள் வணக்கம் செலுத்துவதற்கு இந்த தடைகளும் இல்லையே, ஆனால் அங்கே வைக்கின்ற பூக்கள், அங்கே வைக்கின்ற அடையாளங்கள், அங்கே இருக்கின்ற வணக்க முறைகளை அல்லது ஒரு கல்லுக்கூட நட முடியாதவாறு முழங்காவில் இருக்கின்ற போலீசார், மாங்குளத்தில் இருக்கின்ற போலீசார், கிளிநொச்சியில் இருக்கின்ற போலீசார் மாறி மாறி அந்த ஒவ்வொரு செயல்பாட்டாளர் மீதும் முறைப்பாடுகளை செய்வதன் மூலமும், அங்கே இருக்கின்ற அங்கு பரந்தனில் மட்டுமல்ல கிளிநொச்சியிலும் இருக்கின்ற புலனாய்வுத்துறையைச் சேர்ந்தவர்கள் அடிக்கடி விசாரணைகளுக்கு உட்படுத்துவதன் மூலமும் இந்த செயல்பாட்டாளர்கள் மக்கள் மிகவும் அச்சத்துக்குள்ளாகி இருக்கிறார்கள். இந்த திறம் இந்த நாட்டுக்கு உகந்ததா என்பதை தயவு செய்து சிந்தியுங்கள். நான் இங்கே குறிப்பிட்ட ஒரு இன்னொரு விடயம், இந்த மாவட்டபுரத்தில் இருக்கின்ற அந்த சத்திரம் சித்தர்களுடைய வாழ்விடத்தினுடைய நிலத்தை பறித்து ஒரு தனியாருக்கு வழங்குவதற்கும் அதனை அரசாங்கம் பறிப்பதற்கும் முயற்சித்திருக்கிறது. பல அண்மையிலே ஜனாதிபதி ரணில் விக்ரமசிங்கே அவர்கள் யாழ்ப்பாணம் சென்ற பொழுது நெல்லை ஆதீனத்தை சந்தித்த பொழுதும் அங்கு ஆறு திருமுருகன் அவர்களாலும் சிவபூமி அறக்கட்டளையினுடைய பணிப்பாளர் தலைவர் ஆறு திருமுருகன் அவர்களாலும் நல்லை ஆதீன முதல்வர் அவர்களாலும் இந்த காணியை விடுவித்து தாருங்கள் என்று கேட்ட பொழுது நாங்கள் விடுவிக்கிறேன் செய்கிறேன் என்று சொல்லி வந்த ஜனாதிபதி இதுவரை விடுவிக்கவில்லை என்ற ஆதங்கம் அவர்களிடம் உண்டு. ஆகவே சொல்லுவதை செய்தால் அது ஒரு அவர்களுக்கு திருப்தி தரக்கூடிய அவருடைய சொந்த நிலம், அதனை வழங்கி அந்த மக்களுடைய உறுதியும் காணி உறுதியும் என்னுடைய கைவசம் இருக்கிறது. சிவபூமிக்காக காலங்காலமாக சித்தர்கள் வாழ்ந்த, அங்கே சித்தர்கள் தவம் செய்த மடாலயங்கள், அங்கிருந்த மடங்கள் இருந்த அந்த பூமியை 105 பரப்பு காணியை தயவு செய்து உடனடியாக அவருடன் கையளியுங்கள். ஆகவே இந்த விடயங்களையும் காணிகளை பறித்தல், மற்றவர்களை கைது செய்தல், அவர்களை கைது செய்வதனூடாக அச்சுறுத்தலுக்கு உட்படுத்துதல், அங்கே வாழுகின்ற மக்களுடைய எண்ணங்களை சிதைக்கின்ற நடவடிக்கைகளில் அரசாங்கம் ஒரு மறைமுக நிகழ்ச்சி நிரலை வைத்திருக்கிறது என்பதைத்தான் எங்களால் பார்க்க முடிகிறது. இது ஒரு மிக மோசமானது. இந்த நிலைமைகள் மாற்றப்பட வேண்டும். இந்த நாட்டிலே பெண்களுக்குரிய உரிமை, பெண்களுக்குரிய அரசியல் அந்தஸ்து, அவர்களுக்கான சம அந்தஸ்து என்பது நாங்கள் திறந்த வழியிலே பல முறை சொல்லியிருக்கிறோம். குறிப்பாக எங்களுடைய இலங்கை தமிழரசு கட்சி நாங்கள் எப்பொழுதும் தெளிவாக சொல்லுவதுண்டு, பெண்களுக்கு 50-50 உரிமை இருக்க வேண்டும். வெறுமனே நீங்கள் உள்ளூராட்சி தேர்தல்களில் மட்டும் ஊராட்சி மன்ற தேர்தல்களுக்கு 25% ஒதுக்கீடை பெண்களுக்கு ஒதுக்கிவிட்டு ஏனைய தேர்தல்களில் அவ்வாறான ஒதுக்கீடு பற்றி எந்த தகவலும் சொல்லாமல் இருப்பது இந்த நாட்டின் சட்டத்துக்குள் அது ஒரு மிக பாதகமானது. ஏன் இந்த நாட்டிலே 50-50 இருக்கட்டும், பெண்களுக்கு 50%, ஆண்களுக்கு 50% அந்த ஒதுக்கீட்டை கொண்டு வாருங்கள், பெண்களுக்குரிய உரிமையை அங்கீகரியுங்கள். அப்பொழுதுதான் இந்த நாட்டினுடைய அபிவிருத்தி, இந்த நாட்டினுடைய எழுச்சி, இந்த நாட்டிலே ஒரு நல்ல காரியங்கள் என்பன ஏற்படுவதற்கான வாய்ப்பாக பெண்கள் அமைவார்கள். அந்த நிலையிலும் கூட நான் திரும்பவும் பதிவு செய்கிறேன், நாங்கள் மிக தெளிவாக பதிவு செய்கிறோம், இலங்கை தமிழரசு கட்சி நாங்கள் 50-50% பெண்களுக்கான உரிமைகளை வழங்குவதற்கு எந்த காலத்திலும் தயாராக இருக்கிறோம். அந்த சட்டத்தை நீங்கள் கொண்டு வந்தால் எங்களுடைய கட்சி அதுக்கு ஆதரவாக இருக்கும் என்பதையும் நான் இந்த இடத்திலே பதிவு செய்கிறேன். என்னுடைய பதிவுகளோடு மிக முக்கியமாக இன்று இந்த நாட்டிலே ஒரு மிகப்பெரிய இடர் நடந்து கொண்டிருக்கிறது. மிகப்பெரிய வெள்ளப்பெருக்கு காரணமாக நாட்டினுடைய 23 மாவட்டங்களில் 87,000 பேர் பாதிப்படைந்திருக்கிறார்கள். 87,000 பேருக்கு மேல், குறிப்பாக 251 பிரதேச செயலாளர் பிரிவுகளில் 23,723 குடும்பங்களை சேர்ந்த 87,376 பேர் பாதிக்கப்பட்டுள்ளனர் என இன்றைய வீரகேசரி, தினக்குரல், தமிழன் பத்திரிகைகள் செய்தி வெளியிட்டிருக்கின்றன. நான் இன்று பத்திரிகைகளில் பார்த்த செய்திகளையும் அடிப்படையாக வைத்து நான் இந்த தகவலை வெளியிடுகிறேன். மிக முக்கியமாக இன்றைய வீரகேசரி பத்திரிகையில் 2 24 பேர் இதுவரை உயிரிழந்துள்ளார்கள் என்ற செய்தியும் முன்பக்கத்திலே இடப்பட்டிருக்கிறது. இந்த நாடு ஒரு மிகப்பெரிய இடரை சந்தித்திருக்கிறது. பல மாவட்டங்களில் மக்கள் பயணம் செய்ய முடியாமல் இருக்கிறார்கள். பாதைகளில் மண் சரிவுகள், மலைகள் சரிந்திருக்கிறது. மக்களுடைய போக்குவரத்து நிலைகள் பாதிக்கப்பட்டிருக்கிறது. இந்த இடத்திலே இந்த இடர் காரணமாக உயிரிழந்த மக்களுக்கு நான் இந்த உயர்ந்த சபையினூடாக என்னுடைய அனுதாபங்களை தெரிவித்துக் கொள்கிறேன். என்னுடைய மக்கள் சார்பாகவும் என்னுடைய அனுதாபங்களை நான் இந்த இடத்திலே தெரிவித்துக் கொள்கிறேன். ஆனால் இந்த நாட்டிலே இருக்கின்ற இந்த இடர்கள், ஒவ்வொரு வெள்ளம் வருகிற பொழுதும் இடர்கள் வருகிற பொழுதும் அதிகமாக மலையகம் சார்ந்த எங்களுடைய சகோதரர்கள் அதிகமாக பாதிக்கப்படுகிறார்கள். அவர்களுக்கான ஒரு நிரந்தர வாழ்வு, நிரந்தர போக்குவரத்து, அவர்களுடைய நிம்மதியான வாழ்வு என்பதற்கு இந்த இடர், அதிலும் கூடுதலாக மழை வெள்ளம், மண் சரிவுகள் வருகின்ற பொழுது அதிகமாக பாதிக்கப்படுகின்றவர்களாக இருக்கிறார்கள். அதற்கான ஒரு வழிமுறை, ஒரு பொறிமுறை உருவாக்கப்பட வேண்டும் என்பதையும் நான் இந்த இடத்திலே பதிவு செய்கிறேன். இதோடு ஊராத்துறை பகுதியைச் சேர்ந்த 2 பெண் குழந்தைகள் நேற்று முன்தினம் அவர்கள் ஒரு சைக்கிளிலே ஒரு பாதையால் செல்லுகிற பொழுது, வயலின் வரம்பு பாதையால் செல்கிற பொழுது, ஒரு குழியிலே தவறிந்து விழுந்து இரண்டு பேரும் மரணத்தை சம்பவித்திருக்கிறார்கள். அதுவும் இந்த காலத்திலே நடைபெற்ற ஒரு இடர். ஊர்வாத்துறையைச் சேர்ந்த நிரோசன் விதுஷா 11 வயசு, நிரஞ்சன் அனுஷ்கா 5 வயது. அருகில் உள்ள கடைக்கு துவிச்சக்கர வண்டியிலே செல்லும் பொழுது அவர்கள் போற வழியிலே இருந்த ஒரு குட்டையில் தவறி விழுந்ததன் காரணமாக இந்த இரண்டு பிள்ளைகளும் அந்த இடத்திலே உயிரிழந்திருக்கிறார்கள். இதையும் இந்த நாட்டிலே ஏற்பட்ட இடர்களுக்கு மத்தியில் வெள்ளப்பெருக்கு காரணமாக யாழ்ப்பாண மாவட்டத்தில், குறிப்பாக ஊர்வாத்துறை தீவகத்தினுடைய ஊர்வாத்துறையிலே வெள்ளம் தேங்கி நின்ற பொழுது வளமையான பாதையாக கருதி சென்ற இந்த குழந்தைகள் தங்களுடைய அறியாமை, அந்த வயசுல இருக்கின்ற துடிப்பு அந்த குழந்தைகளை, அந்த குட்டையிலே இருக்கிற நீர் உயிரை பறித்திருக்கிறது. அந்த குழந்தைகளுக்கும் நான் இந்த உயர்ந்த சபையிலே என்னுடைய அனுதாபங்களை தெரிவித்துக் கொள்கிறேன். மிக முக்கியமாக பிரதி சபாநாயகர் அவர்களே, நாட்டினுடைய வளர்ச்சி, நாட்டினுடைய முன்னேற்றம் என்பது இங்கே வாழுகின்ற ஒவ்வொரு மனிதனுடைய தனி மனித செயல்பாடுகளிலும் அடங்கியிருக்கிறது. ஒவ்வொரு மனிதனுக்கும் இருக்கிற அர்ப்பணிப்பும் தியாகமும், அந்த தியாகத்தினுடைய வளர்ச்சியும் ஒரு நாட்டினுடைய முன்னேற்றத்திலே பெரும் பங்கை காட்டுகிறது. ஆனால் ஒரு இனம் அச்சுறுத்தப்பட்டு, அளவிலே சிறிய ஒரு தேசிய இனமான தமிழினம் எப்பொழுதும் நிலம் பறிக்கப்பட்டு, இராணுவ பிடிக்கில் வைக்கப்பட்டு, அவர்கள் விசாரணைகளுக்கு உட்படுத்தப்பட்டு அடக்கப்படுகின்ற பொழுது அவர்களுடைய நிம்மதியற்ற வாழ்வு என்பது ஏனைய இனத்தையும் இந்த மண்ணிலே நிம்மதியாக வாழ விடாது என்பதைத்தான் நான் இந்த இடத்திலே பதிவு செய்கிறேன். மிக முக்கியமாக இவற்றுக்கு ஒரு நீதியான தீர்வு வேண்டும். இந்த நிலைமைகள் நடைபெறாமல் தடுக்கப்பட வேண்டும். அதன் மூலமும் பெண்களுக்கான உரிமைகள் என்பது சரியான முறையில் இந்த நாட்டில் இருக்கின்ற ஒவ்வொருவரும் சிந்தித்தால், அவர்களுக்கான இடத்தை கொடுத்தால் இந்த நாட்டினுடைய முன்னேற்றம் என்பதையும் கட்டிக்காக்க முடியும் என்பதை பதிவு செய்து நிறைவு செய்கிறேன்.
பவன் சிதகர் வந்து